ભગવાન ભટેમાર્ગુ બની વનની યાત્રાએ વિચરણ કરી રહ્યા છે. રસ્તામાં માર્ગની અંદર અનેક નાના મોટા ગામ એની પાદરમાંથી પ્રભુનું પ્રયાણ અને ત્યાંના ગ્રામવાસીઓ પ્રભુના દર્શન માટે દોડતા હોય તે સમયે તુલસીદાસજી લખે છે કે બાંદા જિલ્લાનું રાજાપુર ગામ અને ત્યાંથી પ્રભુ પસાર થતા તુલસીદાસજીને એમ થયું કે આ તો મારું ગામ અને મારા ગામે મારા પ્રભુ વિચરણ કરવા પર આવ્યા હોય અને હું ન હોઉં એવી રીતે એ કેમ બની શકે. એટલે તુલસીજીએ પોતાનું નામ અધ્યાહાર રાખીને ત્યાં આગાડી કહ્યું એક તેજસ્વી તપસ્વી બાળક ત્યાં આવ્યું પછી કોણે ન કહ્યું. અને આખી કથામાં જુઓ વચ્ચે જ મૂકી દીધેલી વાત છે. નગરવાસીઓ ગ્રામવાસીઓ પ્રભુના દર્શન કરતા કરતા કંઈક કંઈક અટકળો અને વાતો પ્રશ્નો જિજ્ઞાસાઓ કરી રહ્યા છે. અને એકે કહ્યું એ કેવા મા બાપ એ રાજા રાણી કેવા કે આવા સરસ મજાના છોકરાને વનમાં ધકેલી દીધા. રાણી રાય કિન્ન ભલ નાહી આ સારું કર્યું નથી એના માતા પિતાએ. બસ આ વાતો ગ્રામવાસીઓ કરતા હતા એટલામાં જ એ રસ્તાની અંદર તે અવસર તે જ વખતે એક તાપસો આવા એક તપસ્વી ત્યાં આગળ આવ્યો સાધુ તપસ્વી પણ તેજસ્વી હતો તેજનો ભંડાર હતો. ઉંમર નાની લઘુ વયસ પણ એ સાધુ વેશમાં શોભી રહ્યો. સાધુ વેશ પણ શોભે બાલયોગી જયારે નીકળે. જય મહારાજ સ્વયં બાલયોગીના રૂપે તારે એની ઝાંખી એનું તેજ એવું ઝળહળતું હોય તેજ પુંજ લઘુ વયસ બાલયોગી અને એટલું સુંદર સ્વરૂપ કે સાધુ છે યાગીનો વેશ છે તે અવસર એક તાપસ તપસ્વી છે કઈ બીજું કઈ એની પાસે ઠાઠ નથી કોઈ શણગાર નથી કોઈ ઠાઠ પણ તપસ્વી છે ત્યાગી છે પણ તેજ પુંજ છે પણ નાની છે પણ સુંદર શોભી રહ્યો આટલી સુંદરતા આ તપસ્વીની આ તેજસ્વીતા. આમ સૌ ભગવાનની તરફ જોવાને બદલે આ તપસ્વીની તરફ નજર ગઈ અને એ લઘુ તાપસ એ નાનો તપસ્વી એ નાનો સાધુ ત્યાં દર્શન કરવા માટે જોયું તો ખરું આ કોણ જઈ રહ્યું છે કે નાનું હોય એટલે એને થોડીક સમજ હોય કે આ બધાએ દોડે છે એટલે હું જઉં આ બધાએ જોવા ગયા છે હું પણ જોવા પણ શું જોવા જઈ રહ્યા છે. કબી અલખિત ગતિ બેશ વૈરાગી ક્યાંથી આવ્યો છે કોણ છે. કવિ અલખિત ગતિ કવિ તરીકે તુલસીદાસ પોતે અને અલખિત ગતિ શું ગામ છે શું નામ છે ક્યાંથી આવ્યો છે કોણ છે એ ખબર એક કવિને ખબર નથી. ત્યાં આગળ એને અધ્યાહાર છુપાવી રાખ્યો પણ કહ્યું કે કવિ કે હું પોતે પણ કોઈને ન સમજાય એવી રીતે એક અજાણી વ્યક્તિ તરીકે પણ વેશ વૈરાગી એનો વેશ વૈરાગી સાધુનો હતો વૈરાગી વૈષ્ણવનો હતો. કવિ પોતાની જાતને બાકી ના રાખે કોઈ પણ પોતાની રચના હોય ને એમાં છેવટે નીચે પોતાનું નામે અંદર આવી જેમ રસોઈ બનાવનાર હોય એટલા બધા જમનાર હોય પણ પોતે ભૂખ્યો રહે નહીં રાંધનારી ભૂખે ના મરે. કે તુલસીજી માનસની રચના કરવા બેઠા છે આટલા બધા ગામ વચમાં આવતા હોય ગામના આટલા બધા લોકો પ્રભુના દર્શન કરતા હોય રાજાપુરની બાજુમાંથી નીકળતા હોય અને હું દર્શન કર્યા વગર રહી જઉં ખરો એટલે બિલકુલ અધ્યાહાર રાખીને કોઈને ખબર પડવા દીધા વગર વેશ વૈરાગી કવિ અલખિત ગતિ, કવિ છે પણ ખબર નહી કોણ છે. કવિ પોતે તુલસીદાસજી પોતાનું નામ આપી દીધું પણ તુલસી નામ ન રાખ્યું. કવિ છે પણ અલખિત ગતિ છે, સમજણ નથી પડતી. ગામવાસીઓને પણ એમ થયું કે આ કોણ હશે, આવો તપસ્વી. સ્વાભાવિક છે, તપસ્વી થાય એટલે ગામ તો છોડવું જ પડે, વૈરાગી થાય સાધુ થાય. પણ ગામ છોડ્યા પછીથી ભગવાન ત્યાં પધાર્યા છે એટલે પાછો આવી ગયો છે. એટલે કહ્યું એકતા પશુ આવા અને કવિ અલખિત ગતિ, સમજણ ના પડે, ઓળખાય નહીં, કોઈ અજાણ્યા તરીકે આવીને વેશ વૈરાગીનો ધારણ કરે. એટલે સ્વાભાવિક છે કે સાધુ વેશે આવે તો ઘરવાળા ના ઓળખી શકે, તો ગામવાળા તો ક્યાંથી ઓળખી શકવાના હતા. વેશ વૈરાગી કવિ અલખિત ગતિ અને તેજ પુંજ લઘુ વયસ સરસ શોભી રહ્યા હતા, પણ મન ક્રમ વચન રામ અનુરાગી. પણ એટલું ચોક્કસ હતું કે કવિ એ નાના સ્વરૂપમાં એ તપસ્વી એ વૈરાગી ભગવાનના ચરણોની અંદર એનો અનુરાગ મન વચન કર્મથી હતો. મનથી પણ ચિંતન, વચનથી લખી રહ્યા હતા માણસ પોતે જ લખવાનું કાર્ય કરતા હતા, મનથી લખી રહ્યા ભગવાનની કથાની ગુણગાન કરતા, કર્મ પણ એ જ કરતા. એટલે બહુ આમ જે સમજે એના માટે તો ખુલ્લું મૂકી દીધું, પણ ન સમજે કે આ નાનો તપસ્વી કોણ હશે, આટલું બધું એનું વર્ણન કર્યું, એની ઓળખાણ એનો પરિચય આટલો બધો આપી દીધો કે કેવો મન ક્રમ વચન રામ અનુરાગ. બસ રામનામની અંદર એટલો બધો અનુરાગ હતો, એટલો બધો અનુરાગ હતો મન કર્મ વચનથી, બીજા કોઈને સમજતો નતો, જાણતો નતો, ઓળખતો નતો. લક્ષ્મણજીએ વનમાં જવાની વાત કરી ત્યારે પ્રભુએ ના પાડી, માતા પિતાની ક્યાં, માતા પિતાની સેવા કરો, પિતાજી વૃદ્ધ છે અને મારા વિયોગમાં દુઃખી. ત્યાં લક્ષ્મણજીએ બહુ સ્પષ્ટ કહી દીધું, જો કે છે પ્રભુ હું તમારા સિવાય કોઈને ઓળખતો નથી, મારું જે ગણો તે તમે છો, મા બાપ બધું છે, તમે માતા પિતા અમે સ્વજન કુલ કુટુંબ બંધુ તમે, એ નાતો મારો આ નાતો છે. એમ લક્ષ્મણજીએ સ્પષ્ટ કહી દીધું, લક્ષ્મણદાસજી મહારાજે પણ કહી દીધું, એ નાતો જ્ઞાન બધા મારી ભક્તિનો, મારી સ્વામી ભક્તિની ઉપાસનાનો આ મારો નાતો છે. એટલે લક્ષ્મણજીએ જેમ કહી દીધું કે હું બીજા કોઈને ઓળખતો નથી, એમ આ તપસ્વી પણ મન વચન કર્મથી પોતાના ગામમાં આવ્યો છે ખરો સાધુ વેશમાં, પણ ભગવાનનો અનુરાગી છે. ઘર ગામમાં આવ્યો છે પણ ઘર તરફ દ્રષ્ટિ કે સગાવાલાઓને મળવાઈ ગયો નથી, પણ મન ક્રમ વચન એને બીજા કોઈને મળવા નથી, પણ મારા ગામે આવ્યા છે તો પ્રભુને હું ત્યાં સ્વાગત કરી લઉં, પ્રભુના મારા ગામમાં જ હું દર્શન કરી લઉં, બીજે ક્યાં તીર્થે શોધવા જવું, જ્યાં પ્રભુ પોતાનામાં જ મળી જતો હોય, પોતાને ત્યાં નજીકમાં નજીકથી મળી જતો હોય તો બીજે ક્યાં શોધ. એટલે તુલસીજી સ્વયં માનસિક રીતે માનસની રચના કરતી વખતે રાજાપુર આવી ગયા છે અને આવીને પ્રભુના દર્શન કરી લીધા ખૂબ પ્રેમથી, અને દર્શન કર્યા એની પાછળ કહ્યું સજલ નયન તન પુલક નિજ ઈષ્ટ દેવ પહેચાન. ઓહો, તુલસીજીને આ રચના આ દોહો લખતા લખતા એની આંખમાં સજલ નયન, કે મારા પ્રભુને હું પ્રત્યક્ષ દર્શન તે વખતે પણ કરતો હતો, આજે પણ કરું. હંમેશા કોઈ પણ ક્રિયા કરીએ, ભગવત ક્રિયા કરીએ, પાઠ કરીએ ત્યારે તો સૌથી પહેલા એમાં જે લખાયું હોય, જે શબ્દથી લખાયું એનું શબ્દનું અનુસંધાન થવું જોઈએ. શબ્દને ઓળખ્યા પછી એનું અર્થાનુસંધાન થવું, એનો અર્થ સમજાવવો જોઈએ. એટલે શબ્દનું અનુસંધાન, એનાથી અર્થાનુસંધાન, અને ભાવાનુસંધાન આવશે ત્યાર પછી સ્વરૂપાનુસંધાન આવશે. ભાવ જાગ્રત થયો છે તુલસીજીની આંખમાં, અને એ ભાવને કારણે ભગવાનના જાણે પ્રત્યક્ષ સાક્ષાત દર્શન થતા હોય એ રીતે સ્વરૂપાનું દર્શન નું અનુસંધાન પણ કરી લીધું કે મારા ભગવાન મારી પ્રત્યક્ષ છે, જુદા આઘા છે જ નહીં, હું ભગવાનની નજીકમાં નજીક છું. નિજ ઈષ્ટ દેવ પહેચાની, આંખમાં આંસુ. અને એ ભાવ રચના વખતે હોય એટલે આ માનસની અંદર ચેતન એ ભક્તિ છે, એની અંદર ચેતના રહેલી છે. કેમ કે તુલસીજી દરેકે દરેક પ્રસંગની સાથે ભાવાનુસંધાનથી સ્વરૂપાનુસંધાન સુધી પહોંચી જાય છે માનસની રચના કરતા. અને પ્રભુના દર્શન જ્યાં થયા પોતાના ઈષ્ટદેવ જાણે સમજીને સજલ આંખ ભરાઈ આવી, અંતે વખતે તુલસીજીને કલમ નીચે મૂકી દેવી, અને નીચે મૂકી દઈને કલમ નીચે મૂકી દઈને ત્યાં ને ત્યાં જ જાણે ભગવાન પ્રભુ સાક્ષાત પ્રત્યક્ષ ઉભા છે. પરે ઉદંડ તે વખતે જ પોતાની દશા કે હું મારી દશા હું વિસરી ગયો, ભૂલી ગયો, હું લખી પણ ન શક્યા માનસને, અહીંયા ગાડી વિશેષ પાડી દેવી પડી, અટકાવી દીધી, અને એક કલમ અને ગ્રંથને લખવાના પાનાને એક બાજુએ મૂકી દઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ. કેવો ભાવ હશે ત્યારે તો આજે 500 વર્ષે આ માનસની અંદર આટલો રસ છે, આટલો ભાવ છે, આટલી ભક્તિ. આજે પણ એ માનસનું અનેક વાર ગાન કરી, અનેક વાર વાંચન કરી, અનેક વાર એને સાંભળીએ ને તો પણ નવું 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 લાગ્યા કરે, હંમેશા નવું. આપણે જેટલી વાર પાઠ કરીએ કહું છું, વર્ષમાં 3 પાઠ કેટલા સવારમાં થાય છે, 8 થી પછી બધા ઉત્સવો ઉજવીને, અને એમાં એ આનંદ એવો ને એવો આવે. કારણ કે તુલસીદાસજીની રચનામાં તુલસીદાસજીનું હૃદય એમાં સાથે હતું, તુલસીદાસજીના ભાવ એમાં સાથે હતા, તુલસીદાસજીનું મન સાથે હતું. કોઈ પણ રચનાની અંદર જ્યારે એને એનો રચયિતા પ્રત્યક્ષ રીતે રસથી ભાવથી ભક્તિથી તો એનું અનુસંધાન કરનાર દરેક વ્યક્તિને પણ એનો એ જ ભાવ એનું એ દર્શન પ્રાપ્ત થઈ શકે. પણ ક્યારે? શબ્દાનુસંધાન, અર્થાનુસંધાન, ભાવાનુસંધાન, સ્વરૂપાનુસંધાન આ થાય તો તુલસીજીની માફક ત્યાં ને ત્યાં પ્રભુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનો પ્રાપ્ત થાય.